આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે દેશમાંથી આતંકવાદને સંપૂર્ણ નાશ કરવાનો સમય આવી ગયો છે. શેરડીના ખેડૂતોને લાભ આપવા મોલેસીસ પરનો જીએસટી 28% ઘટાડીને 5%, 70% બાલસીડી સાથે લોટ પર 0-5% જીએસટી. તાંઝાનિયાના રાષ્ટ્રપતિ સામિયા સુલુહ હસન 4 દિવસની સત્તાવાર મુલાકાતે આજે નવી દિલ્હી પહોંચશે. ભારતીય હવાઈ દળ આજે તેનો 91મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં આવેલા 6.3ની તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા 120 લોકો માર્યા ગયા છે અને 1000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. અને આંતરરાષ્ટ્રીય એક દિવસીય ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે દેશમાંથી આતંકવાદને જડમૂળથી ઉખાડી નાખવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે આતંકવાદનો સામનો કરવા માટે આપણે હવે ઝીરો ટોલરન્સ વ્યૂહરચના અને ઝીરો ટોલરન્સ એક્શન તરફ કામ કરવું પડશે. શ્રી શાહે ગઈકાલે દહેરાદૂનમાં આયોજિત 49મી ઓલ ઇન્ડિયા પોલીસ સાયન્સ કોંગ્રેસને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે ભારતની પ્રગતિ માટે દેશનો કાયદો અને વ્યવસ્થા, આંતરિક સુરક્ષા અને સરહદની સુરક્ષાને મજબૂત કરવી પડશે. શ્રી શાહે કહ્યું કે છેલ્લા 9 વર્ષમાં કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીર, ડાબેરી ઉગ્રવાદી પ્રદેશ અને ઉત્તર પૂર્વમાં કાયદો અને વ્યવસ્થા સુધારવામાં નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે. અગાઉ ગૃહમંત્રીએ ટિહરી જિલ્લાના નરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય પ્રાદેશિક પરિષદની 24મી બેઠકની પણ અધ્યક્ષતા કરી હતી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ગઈકાલે નવી દિલ્હીમાં 52મી જીએસટી કાઉન્સિલની બેઠક યોજાઈ ગઈ. બેઠકમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીની સાથે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે જીએસટી, એપ્લેટ ટ્રીબ્યુનલ્સ ઉપરાંત મિલેટ્સ અને દાળ પરના જીએસટી વિશે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જીએસટી કાઉન્સિલે મોલાસીસ પર જીએસટી દર 28% ઘટાડીને 5% કરવાનો નિર્ણય લીધો છે, જેનાથી શેરડીના ખેડૂતોને ફાયદો થશે. નાણામંત્રીએ વધુમાં એમ પણ જણાવ્યું કે 70% બાજરીનો લોટ ધરાવતા હોય તેવા લોટ છૂટક અને લેબર વગર અન્ય સ્વરૂપે વેચવામાં આવે તો તેમાં જીએસટી લાગુ નહીં પડે. વધુમાં ઉમેર્યું કે જો લોટ પેકેજમાં લેબલ લગાવી વેચવામાં આવે તો તેના પર 5% જીએસટી લાગશે. જીએસટી એપ્લેટ ટ્રીબ્યુનલ અંગેના સુધારા વિશે વાત કરતા તેમણે કહ્યું કે ટ્રીબ્યુનલના અધ્યક્ષનો કાર્યકાળ મહત્તમ 70 વર્ષ સુધીનો રહેશે, જ્યારે સભ્યોનો કાર્યકાળ મહત્તમ વયમર્યાદા 67 વર્ષની રહેશે. નાણામંત્રીએ એમ પણ કહ્યું કે જીએસટી કાઉન્સિલે રાજ્યોને એક્સ્ટ્રા ન્યુટ્રલ આલ્કોહોલ પર ટેક્સ લગાવવાનો અધિકાર સોંપ્યો છે. જીએસટી કાઉન્સિલે માનવ વપરાશ માટે આલ્કોહોલિક દારૂના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા એક્સ્ટ્રા ન્યુટ્રલ આલ્કોહોલને જીએસટીની બહાર રાખવાની ભલામણ કરી છે. કાઉન્સિલે એવી પણ ભલામણ કરી હતી કે ભારતીય રેલવે દ્વારા તમામ માલસામાન અને સેવાઓના પુરવઠા પર ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ હેઠળ કર લાદવામાં આવશે. તાંઝાનિયાના રાષ્ટ્રપતિ સામિયા સુલુહ હસન 4 દિવસની સત્તાવાર મુલાકાતે આજે નવી દિલ્હી પહોંચશે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તાંઝાનિયાના રાષ્ટ્રપતિનું આવતીકાલે રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ તેઓ રાજઘાટ પર આયોજિત પુષ્પાંજલિ અર્પણ સમારોહમાં ભાગ લેશે. બાદમાં તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે અને બંને દેશો વચ્ચે સમજૂતી કરાર કરાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવનમાં તાંઝાનિયાના રાષ્ટ્રપતિ સાથે ઔપચારિક બેઠક પણ કરશે. તાંઝાનિયાના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત 8 વર્ષથી વધુ સમય બાદ યોજાઈ રહી છે. કેન્દ્રીય આયુષ્ય મંત્રી સર્બાનંદ સોનોવાલે આસામમાં 6 નવી આયુષ હોસ્પિટલો બનાવવાની જાહેરાત કરી છે. ગઈકાલે માજુલી ખાતે 50 પથારીની આયુષ હોસ્પિટલનું ઉદઘાટન કરતા શ્રી સોનોવાલે જણાવ્યું હતું કે કલિયાબોર, મોરીગાંવ, કોકરાઝાર અને બક્સામાં 50 પથારીની 4 હોસ્પિટલો બનાવવામાં આવશે, જ્યારે 30 પથારીની હોસ્પિટલ દીપુમાં અને 10 પથારીની હોસ્પિટલ બજાલી ખાતે બનાવવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આસામમાં 289 આયુષ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો કાર્યરત છે, જ્યારે રાજ્યમાં આવા વધુ 200 કેન્દ્રો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. શ્રી સોનોવાલે એ પણ જાહેરાત કરી હતી કે આસામના તમામ જિલ્લાઓમાં કુલ 100 આયુષ દવાખાનાની સ્થાપના કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ પરંપરાગત દવા અને આરોગ્ય સંભાળ પ્રણાલીને જબરદસ્ત પ્રોત્સાહન મળ્યું છે. આસામ સરકાર આજે ગુવાહાટીમાં 1182 આદિવાસીઓને 4 લાખ રૂપિયાની આર્થિક સહાય આપશે. આ તમામ આદિવાસીઓ અગાઉ ઉગ્રવાદી ગતિવિધિઓ સાથે સંકળાયેલા હતા અને આ વર્ષે 5 જુલાઈના રોજ તેઓ શસ્ત્રો મૂકીને મુખ્ય પ્રવાહમાં જોડાયા હતા. આ તમામ લોકો ટ્રાઇબલ કોબ્રા મિલિટરી, ઓલ ટ્રાઇબલ નેશનલ લિબરેશન આર્મી, બિરસા કમાન્ડો ફોર્સ, ટ્રાઇબલ પીપલ્સ આર્મી અને સંથાલ ટાઇગર ફોર્સ સાથે સંકળાયેલા હતા. આ ઉગ્રવાદી જૂથોએ ગયા વર્ષે કેન્દ્ર અને આસામ સરકાર સાથે ત્રિપક્ષીય શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આત્મસમર્પણ કરનારા સૌથી વધુ 453 લોકો આદિવાસી કોબ્રા મિલિટરીના છે. મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા આજે દરેકને 4 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ભારતીય હવાઈ દળ આજે તેનો 91મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં બમરોલી હવાઈ દળ કેન્દ્ર ખાતે પરેડનું આયોજન કરાયું છે અને ઓર્ડનન્સ ડેપો પાસે સંગમ વિસ્તારમાં હવાઈ કરતબો બતાવવામાં આવશે. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. રાજ્યના ઔદ્યોગિક વિકાસ મંત્રી નંદગોપાલ ગુપ્તાએ જણાવ્યું હતું કે હવાઈ દળના વડા એર ચીફ માર્શલ વી આર ચૌધરી, ભૂમિદળના વડા જનરલ અનિલ ચૌહાણ અને સેન્ટ્રલ એર કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ એર માર્શલ આર જી કે કપૂર પણ ઉપસ્થિત રહેશે. એરફોર્સ આજે તેનું નવું પ્રતિક ચિહ્ન બહાર પાડશે. બમરોલીમાં ઔપચારિક પરેડમાં સ્કાય પેરા જમ્પર્સ તેમના કરતબો બતાવશે. પ્રથમ વખત મહિલા અગ્નિવીરની બટાલિયનને પણ પરેડમાં સામેલ કરવામાં આવી છે. હવાઈ પ્રદર્શનમાં લડાકુ વિમાન રાફેલ પણ સામેલ કરવામાં આવશે. પ્રથમ વખત 5 હેલિકોપ્ટરની ટીમ સારંગ પણ પ્રદર્શનમાં ભાગ લઈ રહી છે. આ ઉપરાંત સ્કાય ગંગા ડિસ્પ્લે ટીમ પણ એક્શનમાં હશે. આ કાર્યક્રમમાં MiG-21ને ઔપચારિક વિદાય આપવામાં આવશે અને પરિવહન વિમાન C-295ને હવાઈ દળમાં સામેલ કરવામાં આવશે. પ્રયાગરાજ જિલ્લા પ્રશાસને જણાવ્યું છે કે સંગમ, અરેલઘાટ, ઝુંસી, શાસ્ત્રીપુલ અને આસપાસના વિસ્તારોમાં હવાઈ કરતબો સરળતાથી જોઈ શકાશે. સિક્કિમમાં આવેલા પૂરમાં મૃત્યુ આંક વધીને 30 થયો છે. સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે સિક્કિમમાં 4 ઓક્ટોબરે તીસ્તા નદીના તટ પ્રદેશમાં હિમવર્ષાથી ભરાયેલા લોનાક સરોવરમાં અચાનક પૂર આવ્યા બાદ સિક્કિમમાં 9 ભારતીય સૈન્ય જવાનો સહિત 81 ગુમ થયા બાદ મૃત્યુ આંક વધીને 30 થયો છે. કુલ 1320 મકાનોને ભારે નુકસાન થયું હતું અને 2563 લોકોને બચાવી લેવાયા હતા. 26 વ્યક્તિઓને ઇજા પહોંચી છે. 30 રાહત શિબિરોમાં 7025 લોકો આશરો મેળવી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં આવેલા 6.3ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપમાં ઓછામાં ઓછા 120 લોકો માર્યા ગયા છે અને 1000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ભૂકંપનું કેન્દ્ર હેરાત શહેરથી 40 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં હતું. ભૂકંપના કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી અને સેંકડો લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. હેરાત ઇરાની સરહદની 120 કિલોમીટર પૂર્વમાં આવેલું છે અને તેને અફઘાનિસ્તાનની સાંસ્કૃતિક રાજધાની માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય એક દિવસીય ક્રિકેટ વર્લ્ડ કપની આજની મેચમાં ટીમ ભારત ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. મેચ બપોરે 2 વાગે શરૂ થશે. અગાઉ ગઈકાલે નવી દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને 102 રને પરાજય આપ્યો હતો, તો અન્ય એક મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને ધર્મશાલા ખાતે 6 વિકેટે પરાજય આપ્યો હતો. ચીનના હાંગઝાઉંગ ખાતે રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારતે 28 સુવર્ણ, 38 રજત અને 41 કાંસ્ય સહિત 107 ચંદ્રકો મેળવ્યા છે. આ પ્રથમ વખત છે જ્યારે ભારતે 100 મેડલનો ઐતિહાસિક સીમાચિહ્ન પાર કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે દેશમાંથી આતંકવાદને સંપૂર્ણ નાશ કરવાનો સમય આવી ગયો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.